એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સુજ્ઞ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળ્યા છીએ જે ખરેખર આપણને વિચારવા મજબૂર કરી દે છે. માઇકલ સેન્ડલનું પ્રખ્યાત પુસ્તક છે જસ્ટિસ, વોટ્સ ધ રાઇટ થિંગ ટુ ડૂ, એટલે કે એમ કહી શકાય ન્યાય, યોગ્ય કાર્ય શું છે.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખરેખર અનોખું છે, કારણ કે ન્યાય જો વિશે આમ જુઓ તો ઘણો ગહન લાગે, નહીં?
હા, બરાબર.
પણ સેન્ડલ તેને એટલી સહજતાથી અને રોજિંદા જીવનના ઉદાહરણો સાથે રજૂ કરે છે કે તે આપણને સૌને સ્પર્શે છે, અને આજના સમયમાં તો ખાસ.
કેમ ખાસ?
કારણ કે જુઓ, સમાજમાં કેટલા બધા મુદ્દાઓ પર મતભેદો ચાલી રહ્યા છે, ત્યારે ન્યાય વિશે સ્પષ્ટ રીતે વિચારવું એ વધુ જરૂરી બની ગયું છે, મને લાગે છે.
સાચી વાત છે. તો આ વિચાર યાત્રા શરૂ કરાવનાર લેખક માઇકલ સેન્ડલ વિશે થોડી વાત કરીએ. કોણ છે આ વ્યક્તિ? એમનામાં એવું શું ખાસ છે કે દુનિયાભરમાં લાખો લોકો એમના વિચારો સાંભળે છે, વાંચે છે?
ચોક્કસ. જુઓ, માઇકલ સેન્ડલ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પોલિટિકલ ફિલોસોફી એટલે કે રાજકીય દર્શનશાસ્ત્રના પ્રોફેસર છે, પણ એમની ઓળખ માત્ર એકેડેમિક નથી, એનાથી ઘણી વધારે છે.
એટલે
એ એક ઉત્તમ પબ્લિક ફિલોસોફર છે, મતલબ કે જે ફિલોસોફીને ક્લાસરૂમની બહાર લાવીને સામાન્ય લોકો સુધી પહોંચાડે. એમનો પેલો જસ્ટિસ કોર્સ,
હા હા, એ તો બહુ જ પ્રખ્યાત છે ને.
એકદમ. એટલો લોકપ્રિય થયો કે તેને ઓનલાઈન મૂકવામાં આવ્યો અને કરોડો લોકોએ જોયો. એમની ખાસિયત જ એ છે કે તેઓ જટિલ ફિલોસોફીને મોટા મોટા સિદ્ધાંતોના બહાર નીચે દબાવી નથી દેતા, પણ તેને જીવનના જે વાસ્તવિક પ્રશ્નો છે ને એની સાથે જોડી દે છે.
એટલે કે તેઓ ખાલી થિયરી નથી સમજાવતા, પણ આપણી આસપાસ જે બને છે, જેમ કે તમે કહ્યું એમ, કોઈ વસ્તુના ભાવ અચાનક વધી જાય કે પછી લશ્કરમાં કોણે જવું જોઈએ, આવા મુદ્દાઓ પર નૈતિક રીતે વિચારવા પ્રેરે છે.
બરાબર.
અને એમની ભણાવવાની અને લખવાની સ્ટાઇલ પણ કંઈક અલગ છે, નહીં? પેલી સોક્રેટિક મેથડ જેવી?
હા, બિલકુલ. પ્રશ્નો પૂછી પૂછીને આપણને ઊંડા ઉતરવા મજબૂર કરે. એમ નથી કહેતા કે જો આ સાચું છે, પણ પૂછે છે કે તમે શું માનો છો અને શા માટે માનો છો.
વિચારતા કરી દે.
અને બીજું, તેઓ જે સમકાલીન ઉદારવાદી વિચારધારા છે ને, જે ઘણીવાર કહે છે કે ભાઈ નૈતિક મુદ્દાઓ પર સરકારે કે સમાજે તટસ્થ રહેવું જોઈએ,
હા,
સેન્ડલ એની ટીકા કરે છે. એ માને છે કે સારા સમાજ માટે મૂલ્યો અને સદગુણોની ચર્ચા કરવી જ પડે, એ અનિવાર્ય છે.
ઓકે.
આ કારણે તેમના વિચારોમાં થોડો સમુદાયવાદી એટલે કે કમ્યુનિટેરિયન ઝુકાવ દેખાય છે, જે વ્યક્તિની સાથે સમાજ અને આપણી સહિયારી જવાબદારીઓ પર પણ ભાર મૂકે.
રસપ્રદ. ચાલો તો પછી હવે સીધા પુસ્તકના હાર્દ પર આવીએ. સેન્ડલ ન્યાય વિશે વિચારવાની કઈ રીતે રજૂઆત કરે છે? પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? શું કહેવા માંગે છે?
જુઓ, પુસ્તકનો જે મૂળભૂત તર્ક છે ને, એ છે કે ન્યાય કોઈ એક જ ફોર્મ્યુલામાં બંધ બેસતો નથી. કોઈ એક જ સિદ્ધાંતથી તમે ન્યાયને પૂરો સમજી ન શકો. જ્યારે પણ આપણે કોઈ ન્યાય સંબંધિત મુદ્દા પર વિચાર કરીએ છીએ, ધારો કે અનામતની નીતિ હોય, કે પર્યાવરણના નિયમો હોય, કે પછી ટેક્સ કેટલો હોવો જોઈએ,
હા, આવા ઘણા મુદ્દાઓ છે,
ત્યારે મૂળભૂત રીતે ત્રણ અલગ અલગ નૈતિક દ્રષ્ટિકોણ, ત્રણ અલગ અલગ રીતે વિચારવાની રીત વચ્ચે ખેંચતાણ ચાલતી હોય છે.
કયા ત્રણ દ્રષ્ટિકોણ છે એ?
પહેલો છે કલ્યાણ, એટલે કે વેલફેર, મતલબ કે એવું કાર્ય કે નીતિ પસંદ કરો જે વધુમાં વધુ લોકો માટે વધુમાં વધુ સુખ કે ભલું કરે. આ છે ઉપયોગિતાવાદ, યુટિલિટેરિયનિઝમનો આધાર.
ઓકે, મેક્સિમમ હેપીનેસ.
બરાબર. બીજો છે સ્વતંત્રતા, એટલે કે ફ્રીડમ. આ વ્યક્તિના અધિકારો, પસંદગીની સ્વતંત્રતા અને પોતાની જાત પર પોતાનો માલિકી હક, સેલ્ફ ઓનરશીપ પર ભાર મૂકે છે. આમાં સ્વતંત્રતાવાદ, લિબર્ટેરિયનિઝમ અને કાંટ જેવા વિચારકો આવે.
ઠીક છે, કલ્યાણ અને સ્વતંત્રતા. અને ત્રીજો
કે વર્ચ્યુ. આ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે કયું કાર્ય કે નીતિ સારા ચારિત્ર્યને પ્રોત્સાહન આપે છે. સમાજના જે સહિયારા મૂલ્યો છે, જે સારા જીવન, ગુડ લાઈફની કલ્પના છે, એની સાથે શું સુસંગત છે, આ એરિસ્ટોટલના વિચારોનો પડઘો છે એમ કહી શકાય.
એટલે કે તમે એમ કહો છો કે લગભગ દરેક નૈતિક દ્વિધામાં, દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં આ ત્રણ મૂલ્યો, કલ્યાણ, સ્વતંત્રતા અને સદ્ગુણ, કોઈકને કોઈક રીતે એકબીજા સાથે ટકરાતા હોય છે.
હા, મોટા ભાગે.
અને સેન્ડલ કહે છે કે આ ટક્કરને સમજવી એ જ ન્યાય વિશે વિચારવાની ચાવી છે.
એકદમ બરાબર કહ્યું. પુસ્તકનો ઉદ્દેશ્ય કોઈ એક સાચો જવાબ આપી દેવાનો નથી, પણ આપણને આ ત્રણેય દ્રષ્ટિકોણથી વિચારતા શીખવવાનો છે. અને આ માટે સેન્ડલ શું કરે છે, એ વાસ્તવિક અને કાલ્પનિક ઉદાહરણોનો ખૂબ સરસ ઉપયોગ કરે છે.
હા, જેમ કે પુસ્તકની શરૂઆત જ પેલી ભાવ વધારાની વાતથી થાય છે, નહીં?
પ્રાઇસ ગાઉજિંગ.
બરાબર.
વાવાઝોડા પછી જે ભાવ વધારો થાય એ.
હા, એ ઉદાહરણ ખરેખર બહુ અસરકારક છે. માની લો કે વાવાઝોડા પછી પાણીની બોટલ જે સામાન્ય રીતે 20 રૂપિયામાં મળે છે એ કોઈ દુકાનદાર 200 રૂપિયામાં વેચવા માંડે. શું આ યોગ્ય છે? આ એક જ સવાલમાં ત્રણેય દ્રષ્ટિકોણ સામે આવી જાય છે.
બરાબર. જે ઉપયોગીતાવાદી દલીલ છે એ કદાચ એમ કે ભાઈ, ઊંચા ભાવ હશે તો વધુ પુરવઠો આવશે, લોકો દૂર દૂરથી પાણી લાવીને વેચશે અને જરૂરિયાતમંદ સુધી પાણી પહોંચશે, આખરે તો વધુ લોકોનું ભલું થશે ને, કલ્યાણ. બીજી બાજુ સ્વતંત્રતાવાદી કહેશે કે જુઓ, ખરીદનારને લેવું હોય તો લે, વેચનારને વેચવું હોય તો વેચે, બંને સ્વતંત્ર છે, બજારને નક્કી કરવા દો, સરકારે વચ્ચે પડવાની જરૂર નથી, સ્વતંત્રતા.
પણ આપણું મન કચવાય છે, નહીં?
હા, મોટાભાગના લોકોને એવું લાગે કે આફતના સમયે આવી નફાખોરી કરવી એ લોભ છે, શોષણ છે. એક સારા સમાજમાં એકબીજા પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ, આવું ન થવું જોઈએ, સદ્ગુણ. સેન્ડલ આ ઉદાહરણથી બતાવે છે કે ન્યાયનો પ્રશ્ન માત્ર અર્થશાસ્ત્રનો નથી, એ નૈતિક પ્રશ્ન પણ છે.
અને પેલી પ્રખ્યાત ટ્રોલી સમસ્યા, ટ્રોલી પ્રોબ્લેમ, એ પણ આ જ જટિલતા બહુ સરસ રીતે સમજાવે છે, નહીં?
હા, એ ક્લાસિક ઉદાહરણ છે. કલ્પના કરો કે એક બેકાબુ ટ્રેન છે જે 5 મજૂરો તરફ ધસી રહી છે. તમે એક લીવર પાસે ઊભા છો, જો તમે લીવર ખેંચો તો ટ્રેન બીજા પાટા પર વળી જશે જ્યાં ફક્ત એક જ મજૂર કામ કરી રહ્યો છે. શું તમે લીવર ખેંચશો?
મોટાભાગના લોકો કદાચ કહેશે હા, 5ને બચાવવા માટે 1નું બલિદાન કદાચ યોગ્ય લાગે.
બરાબર. પણ પછી સેન્ડલ પરિસ્થિતિ થોડી બદલે છે. હવે વિચારો કે ટ્રેન 5 મજૂરો તરફ જઈ રહી છે અને તમે એક રેલવે બ્રિજ પર ઊભા છો. ટ્રેનને રોકવાનો એક જ રસ્તો છે. તમારી બાજુમાં એક ખૂબ જ ભારે શરીરના અજાણ્યા માણસ ઊભા છે. જો તમે એમને ધક્કો મારીને પાટા પર ફેંકી દો તો એમના શરીરથી ટ્રેન રોકાઈ જશે અને પેલા 5 બચી જશે. શું તમે આમ કરશો?
અહીંયા જવાબ બદલાઈ જાય છે. મોટાભાગના લોકો ના કહેશે. મને પણ એવું જ લાગે.
જુઓ, પરિણામ તો બંને કિસ્સામાં સરખું જ છે. 5 બચે છે, 1 મૃત્યુ પામે છે. પણ એક કિસ્સામાં ફક્ત લીવર ખેંચવાનું છે અને બીજા કિસ્સામાં કોઈ નિર્દોષ વ્યક્તિને જાતે ધક્કો મારીને મૃત્યુ તરફ ધકેલવાનો છે. આ બંને વચ્ચે આપણને નૈતિક રીતે બહુ મોટો ફરક લાગે છે.
આનો મતલબ એ થયો કે આપણે ફક્ત પરિણામો નથી જોતા, એટલે કે ફક્ત કલ્યાણ નથી જોતા. કાર્ય કરવાની રીત, વ્યક્તિના અધિકારોનો ભંગ થાય છે કે નહીં, સ્વતંત્રતા અને આપણી અંદરની જે નૈતિક ભાવના છે, સદ્ગુણ, આ બધું જ મહત્વનું છે.
બરાબર. અને આ જ આપણને ઉપયોગીતાવાદની મર્યાદાઓ તરફ લઈ જાય છે, જેની ચર્ચા પુસ્તકમાં આગળ આવે છે.
ઉપયોગીતાવાદ એટલે જેરેમી બેન્થામ અને જ્હોન સ્ટુઅર્ટ મિલવાળો સિદ્ધાંત, મહત્તમ લોકોનું મહત્તમ સુખ.
હા, એ સિદ્ધાંત દેખીતી રીતે બહુ આકર્ષક લાગે છે, સીધો અને સરળ. પણ સેન્ડલ પેલો ડૂબતા જહાજના ખલાસીઓનો વાસ્તવિક કિસ્સો ટાંકે છે, ક્વીન વિરુદ્ધ ડડલી અને સ્ટીફન્સ. એમાં શું થયું હતું?
એમાં 3 ખલાસીઓ બચવા માટે એક નબળા બીમાર છોકરાને મારીને ખાઈ જાય છે.
હા, હવે ઉપયોગીતાવાદના દ્રષ્ટિકોણથી જો તો 3 જીવ બચાવવા 1નું બલિદાન કદાચ યોગ્ય ઠરે, મહત્તમ લોકોનું મહત્તમ સુખ થયું ને. પણ આપણી નૈતિક સંવેદના શું કહે છે, એ ના પાડે છે.
કેમ?
કારણ કે એ છોકરાના પણ અધિકાર હતા, એ નિર્દોષ હતો. ઉપયોગીતાવાદ આવી પરિસ્થિતિમાં વ્યક્તિગત અધિકારોનું રક્ષણ નથી કરી શકતો. અને બીજું, એ દરેક મૂલ્યને, દરેક વસ્તુને સુખ દુઃખના એક જ માપદંડમાં તોલવાની કોશિશ કરે છે. શું પ્રેમ, ફરજ, ગરિમા આ બધું સુખ દુઃખમાં માપી શકાય?
ના, એ મુશ્કેલ છે. તો જો માત્ર સૌનું ભલું એ પૂરતું નથી તો પછી વ્યક્તિની સ્વતંત્રતાનું શું? પુસ્તક પછી સ્વતંત્રતાવાદ, લિબર્ટેરિયાનિઝમ પર આવે છે. આ વિચારધારાનો મુખ્ય મુદ્દો શું છે?
સ્વતંત્રતાવાદનો જે કેન્દ્રવર્તી વિચાર છે એ છે સ્વ માલિકી, સેલ્ફ ઓનરશિપ. એટલે કે આપણે આપણા પોતાના માલિક છીએ, આપણા શરીરના, આપણી મહેનતના ફળના અને આપણી સંપત્તિના.
ઓકે,
એટલે સરકારનો હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોવો જોઈએ. લઘુત્તમ સરકાર. એ લોકો માને છે કે સરકારે આપણને આપણું ભલું કરવાના નામે નિયમો ન લાદવા જોઈએ, જેમ કે સીટ બેલ્ટ પહેરવાનો કાયદો એમને મંજૂર નથી. કોઈની અંગત નૈતિક પસંદગીઓમાં પણ સરકારે દખલ ન કરવી જોઈએ.
અને સંપત્તિ વિશે શું?
ખાસ કરીને સંપત્તિનું પુનર્વિતરણ, રીડિસ્ટ્રીબ્યુશન, એટલે કે અમીરો પર ટેક્સ લગાવીને ગરીબોને મદદ કરવી, એનો એ લોકો સખત વિરોધ કરે છે. એમના મતે ટેક્સ લેવો એ બળજબરીથી મજૂરી કરાવવા બરાબર છે, કારણ કે એ તમારી સંપત્તિ પરના તમારા હકનું ઉલ્લંઘન કરે છે.
વાહ, આ તો બહુ જ રેડિકલ વિચાર છે. પણ સેન્ડલ આને પણ પડકારે છે, નહીં? શું સ્વમાલિકીનો અર્થ એ થાય કે લોકોને પોતાના શરીરના અંગો, જેમ કે કિડની, વેચવાની છૂટ હોવી જોઈએ? સારો સવાલ. અથવા તો લશ્કરી સેવા માટે શું? શું સ્વૈચ્છિક ભરતી, જેમાં પૈસા આપીને લોકોને આકર્ષવામાં આવે, એ ફરજિયાત ભરતી કરતાં હંમેશા વધુ ન્યાયી છે? શું એનાથી એવું નથી થતું કે જે ગરીબ છે, જેમની પાસે ઓછા વિકલ્પો છે, એમના પર જ લડવાનું જોખમ વધુ આવે?
બરાબર, આ જ મુદ્દાઓ સેન્ડમેન ઉઠાવે છે, અને આ ચર્ચા આપણને બજારોની નૈતિકતા તરફ લઈ જાય છે. શું બજાર હંમેશા ન્યાયી હોય છે? સેન્ડલ સરોગસી જેવા ઉદાહરણો આપીને પૂછે છે કે શું પૈસાથી બધું જ ખરીદી શકાય? શું અમુક વસ્તુઓ, અમુક સંબંધો એવા નથી જેને બજારમાં વેચવા મૂકવાથી તેનું મૂલ્ય ઘટી જાય છે, એ ભ્રષ્ટ થઈ જાય છે?
હા, આ તો વિચારવા જેવી વાત છે. આપણે ભારતમાં પણ જોઈએ છીએ ને, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં જ્યારે બજારનો પ્રવેશ થાય છે ત્યારે એની શું અસરો થાય છે? ગુણવત્તા સુધરે છે કે પછી એ ફક્ત પૈસાદાર લોકો માટે જ વધુ સુલભ બને છે?
બરાબર. શું બજાર અમુક મૂલ્યોને, જેમ કે સેવા ભાવના કે સામાજિક જવાબદારી, એને નુકસાન પહોંચાડે છે? આ પ્રશ્નો બહુ મહત્વના છે.
તો આ બધા પ્રશ્નો આપણને એ દિશામાં લઈ જાય છે કે કદાચ ન્યાયનો આધાર માત્ર પરિણામો, કલ્યાણ કે માત્ર પસંદગી, સ્વતંત્રતા કરતાં કંઈક વધુ ઊંડો છે. અને અહીંથી પુસ્તક ઇમેન્યુઅલ કાંટ અને જ્હોન રોલ્સ જેવા વિચારકો તરફ વળે છે, ખરું ને?
જેઓ અધિકારો અને નિષ્પક્ષતા પર વધુ ભાર મૂકે છે. હા, બરાબર. કાંટની વાત કરીએ તો એ કહે છે કે નૈતિકતાનો આધાર આપણા ઈરાદા, આપણી ફરજ, ડ્યુટી અને દરેક વ્યક્તિની ગરિમાનો આદર છે. વ્યક્તિ ક્યારેય બીજાના સુખ માટે સાધન ન બની શકે, તે હંમેશા સાધ્ય છે, એક અંત છે. અને એમના મતે નૈતિક નિયમો એવા હોવા જોઈએ જે સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય, એને એ કેટેગોરિકલ ઇમ્પેરેટિવ કહે છે. બીજી તરફ જ્હોન રોલ્સ, એ અજ્ઞાનતાના પડદા, વેલ ઓફ ઇગ્નોરન્સનો બહુ જ અદ્ભુત વિચાર આપે છે.
અજ્ઞાનતાનો પડદો, એ શું છે, થોડું સમજાવશો?
ચોક્કસ. કલ્પના કરો કે આપણે બધા ભેગા મળીને એક નવા સમાજના નિયમો બનાવી રહ્યા છીએ, પણ એક શરત છે. નિયમો બનાવતી વખતે આપણને કોઈને ખબર નથી કે સમાજમાં આપણું સ્થાન શું હશે.
મતલબ?
મતલબ કે આપણે અમીર હોઈશું કે ગરીબ, પુરુષ હોઈશું કે સ્ત્રી, કઈ જાતિ કે ધર્મના હોઈશું, તંદુરસ્ત હોઈશું કે વિકલાંગ, આપણને કશી જ ખબર નથી. આપણે જાણે એક અજ્ઞાનતાના પડદા પાછળ છીએ.
ઓકે, રસપ્રદ કલ્પના છે.
રોલ્સ કહે છે કે આવી સ્થિતિમાં જ્યારે આપણને આપણા ભવિષ્યનું સ્થાન ખબર નથી ત્યારે આપણે કેવા નિયમો પસંદ કરીશું? સ્વાભાવિક છે કે આપણે એવા નિયમો પસંદ કરીશું જે સૌના માટે, અને ખાસ કરીને જે સમાજમાં સૌથી નબળી સ્થિતિમાં હોય એમના માટે પણ ન્યાયી હોય. કારણ કે બની શકે કે પડદો હટ્યા પછી આપણે પોતે જે નબળી સ્થિતિમાં હોઈએ.
હા, વાત તો સાચી છે.
આ વિચાર પ્રયોગમાંથી રોલ્સ ન્યાયના બે મુખ્ય સિદ્ધાંતો તારવે છે. પહેલું, દરેક વ્યક્તિને સમાન મૂળભૂત સ્વતંત્રતાઓ મળવી જોઈએ. અને બીજું, જેને તફાવતનો સિદ્ધાંત, ડિફરન્સ પ્રિન્સિપલ કહે છે, સામાજિક અને આર્થિક અસમાનતાઓ ફક્ત ત્યારે જ સ્વીકાર્ય ગણાય જો તે સમાજના સૌથી ઓછી સુવિધા ધરાવતા, સૌથી ગરીબ વર્ગના લાંબા ગાળાના લાભમાં હોય.
આ ખરેખર નિષ્પક્ષતા, ફેરનેસ સુનિશ્ચિત કરવાનો એક બહુ જ સબળ પ્રયાસ લાગે છે. પણ સેન્ડેલ અહીં અટકતા નથી, ખરું ને? તેઓ આપણને હજુ પાછળ, છેક એરિસ્ટોટલ સુધી લઈ જાય છે.
હા, અને એરિસ્ટોટલ ન્યાયને એક અલગ જ દ્રષ્ટિથી જુએ છે. એ ન્યાયને સદ્ગુણ, વર્ચ્યુ અને ઉદ્દેશ્ય, પેલોસ સાથે જોડે છે.
ઉદ્દેશ્ય એટલે કે પર્પઝ.
હા, એરિસ્ટોટલ માને છે કે કોઈ વસ્તુ કે પ્રથા ન્યાય છે કે નહીં એ નક્કી કરવા માટે પહેલાં એનો ઉદ્દેશ્ય, એનો હેતુ સમજવો પડે. અને ન્યાય એટલે લોકોને તેમની યોગ્યતા, મેરિટ અને સદ્ગુણ, વર્ચ્યુ મુજબ જે મળવું જોઈએ તે આપવું.
કોઈ ઉદાહરણ આપશો?
એમનું ક્લાસિક ઉદાહરણ છે વાંસળીનું. શ્રેષ્ઠ વાંસળી કોને મળવી જોઈએ? બજાર ભાવે જે ખરીદી શકે તેને, કે જે સૌથી સારો વાદક હોય તેને? એરિસ્ટોટલ કહેશે શ્રેષ્ઠ વાદકને. કેમ? કારણ કે વાંસળીનો ઉદ્દેશ્ય શું છે? શ્રેષ્ઠ સંગીત પેદા કરવાનો. અને એ ઉદ્દેશ્ય શ્રેષ્ઠ વાદક જ પૂરો કરી શકે, એટલે વાંસળી પર એનો અધિકાર વધુ છે.
એટલે કે આપણે જ્યારે કોલેજમાં એડમિશનની વાત કરીએ કે સમાજમાં કોઈ પદ કે સન્માન કોને મળવું જોઈએ તેની વાત કરીએ, ત્યારે આપણે એ વિચારવું પડે કે તે સંસ્થા કે પ્રથા, શિક્ષણ, નાગરિક જીવનનો મૂળ ઉદ્દેશ્ય શું છે, અને એ ઉદ્દેશ્યને અનુરૂપ કયા ગુણો કે યોગ્યતાને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ.
બરાબર. અને એરિસ્ટોટલ માટે રાજકારણનો ઉદ્દેશ્ય માત્ર નિયમો બનાવવાનો કે ઝઘડા પતાવવાનો નથી, એનો ઉદ્દેશ્ય સારા નાગરિકો બનાવવા અને સારું જીવન, કોમન ગુડને પ્રોત્સાહન આપવાનો છે.
વાહ, કલ્યાણ, સ્વતંત્રતા અને સદગુણ, ન્યાયના આ ત્રણ મુખ્ય દ્રષ્ટિકોણની સફર ખરેખર રોમાંચક છે. તો આ બધી ચર્ચા પછી પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ તારવી શકીએ?
મને લાગે છે કે કેટલાક મુખ્ય સંદેશાઓ છે જે આપણા માટે આજના સમયમાં ખૂબ જ મહત્વના છે.
પહેલો અને કદાચ સૌથી અગત્યનો સંદેશ જે મને લાગે છે તે એ છે કે જાહેર જીવનમાં, પોલિટિક્સમાં નૈતિક દલીલોથી બચી શકાતું નથી. આપણે ભલે તટસ્થ રહેવાનો ડોળ કરીએ, પણ કાયદાઓ અને નીતિઓ હંમેશા કોઈક ને કોઈક નૈતિક મૂલ્યને તો પ્રતિબિંબિત કરે જ છે. એટલે છુપાવવા કરતાં ખુલ્લીને ચર્ચા કરવી વધુ સારું છે.
એકદમ સાચી વાત. બીજો સંદેશ એ છે કે ન્યાયનો કોઈ એક જ માપદંડ કે ફોર્મ્યુલા નથી. ઉપયોગિતાવાદ, સ્વતંત્રતાવાદ કે સદગુણનો સિદ્ધાંત, કોઈ એક સિદ્ધાંત બધા પ્રશ્નો હલ નથી કરી શકતો. વાસ્તવિક જીવનમાં નિર્ણયો લેવા માટે આ બધા વચ્ચે સંતુલન સાધવાની જરૂર પડે છે. અને સેન્ડલ જેને વ્યવહારુ શાણપણ, પ્રેક્ટિકલ વિઝડમ ઓર ફ્રોનેસિસ કહે છે, એ વાપરવાની જરૂર પડે છે.
અને ત્રીજો મુદ્દો જેની આપણે પહેલા પણ વાત કરી તે બજારોની નૈતિક મર્યાદાઓનો છે. શું બધું જ વેચાતું હોવું જોઈએ? આ પ્રશ્ન આજે ભારતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ, પાણી કેટલાય ક્ષેત્રોમાં મહત્વનો બની રહ્યો છે. બજારો કાર્યક્ષમ હોઈ શકે છે, પણ તે અમુક માનવીય મૂલ્યો અને સંબંધોને નબળા પણ પાડી શકે છે. એના પર વિચારવું જરૂરી છે.
ચોક્કસ. ચોથો મુદ્દો એરિસ્ટોટલની વાતને ફરી યાદ કરાવે છે. ન્યાય એટલે ફક્ત અધિકારો અને નિયમોની વહેંચણી જ નથી, પણ એ સારા ચારિત્ર્ય, નાગરિક સદગુણ અને સમાજના સહિયારા ભલા, કોમન ગુડ વિશે પણ છે. સમાજ તરીકે આપણે કેવા બનવા માંગીએ છીએ, આપણે કયા મૂલ્યોને મહત્વ આપીએ છીએ, આ પ્રશ્ન પણ ન્યાય સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
અને પાંચમો સંદેશ, જે મને લાગે છે કે આપણી લોકશાહી માટે અત્યંત જરૂરી છે, નૈતિક મતભેદો પર સંવાદની જરૂરિયાત. સેન્ડલ ભારપૂર્વક કહે છે કે જે મુદ્દાઓ પર આપણા ગહન મતભેદો છે, એનાથી ડરવાને બદલે કે એને ખાનગી બાબત ગણીને ટાળી દેવાને બદલે આપણે એમની સાથે તર્ક અને આદરપૂર્વક જોડાવું જોઈએ. સામસામે બેસીને વાત કરવી જોઈએ.
હા, કારણ કે આવી ચર્ચાઓ જ લોકશાહીને જીવંત રાખે છે, એને મજબૂત બનાવે છે. ગુજરાત અને ભારતમાં પણ જે જાહેર મુદ્દાઓ છે એના પર આવી ઊંડી નૈતિક ચર્ચા થાય એ ખૂબ જરૂરી છે. ઘણીવાર આપણે ફક્ત રાજકીય સ્લોગન કે પછી આર્થિક ફાયદા નુકસાનમાં અટવાઈ જઈએ છીએ.
સાચી વાત. આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે, ઘણા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે.
હા, ચોક્કસ. એ વિચારો જટિલ ખ્યાલોને સમજવામાં મદદ કરે છે.
જેમ કે મને એક વિચાર બહુ ગમ્યો, સમાજ ન્યાયી છે કે નહીં તે પૂછવું એટલે તે પૂછવું કે તે તેના નાગરિકોને અધિકાર તરીકે શું આપે છે અને નાગરિકો એકબીજા પ્રત્યે શું ઋણ ધરાવે છે. આ ફક્ત મારો હક શું છે એની વાત નથી, પણ મારી જવાબદારી શું છે એની પણ વાત કરે છે. સમાજ એટલે પરસ્પર જવાબદારીઓનું માળખું.
બહુ સરસ. બીજો એક વિચાર બજારોની અસર વિશે છે જે આપણે ચર્ચ્યો. બજારો ફક્ત વસ્તુઓનું વિતરણ જ નથી કરતા, તેવું જે વસ્તુઓનો વિનિમય થઈ રહ્યો છે તેના પ્રત્યે ચોક્કસ વલણો પણ વ્યક્ત કરે છે અને પ્રોત્સાહન આપે છે. એટલે કે બજાર ક્યારેય નૈતિક રીતે તટસ્થ નથી હોતું, એ આપણી માન્યતાઓ અને વર્તનને પણ આકાર આપે છે.
અને આ ત્રીજો વિચાર જે મને લાગે છે કે સેન્ડલના મુખ્ય સંદેશને સ્પષ્ટ કરે છે, ન્યાયી સમાજ ફક્ત ઉપયોગિતા વધારીને કે પસંદગીની સ્વતંત્રતા સુરક્ષિત કરીને પ્રાપ્ત કરી શકાતો નથી. તે માટે આપણે સારા જીવનના અર્થ વિશે સાથે મળીને વિચારવું પડશે અને મતભેદોને આવકારતી જાહેર સંસ્કૃતિ બનાવવી પડશે. આ સીધી રીતે સહિયારા ભલા અને નૈતિક સંવાદ પર ભાર મૂકે છે. આ જ તો મુખ્ય વાત છે.
એકદમ. અને છેલ્લો એક વિચાર પણ મહત્વનો છે. ન્યાય ફક્ત વસ્તુઓના યોગ્ય વિતરણ વિશે જ નથી, તે વસ્તુઓનું યોગ્ય મૂલ્યાંકન કરવા વિશે પણ છે. એટલે કે કોને શું મળવું જોઈએ વિતરણ, તે નક્કી કરતા પહેલા આપણે એ નક્કી કરવું પડે કે ખરેખર મૂલ્યવાન શું છે. પૈસા, સન્માન, તક, કાળજી, શિક્ષણ, આપણે કઈ વસ્તુઓને વધુ મહત્વ આપીએ છીએ.
આ બધા વિચારો ખૂબ જ પ્રભાવશાળી છે. પણ હવે એક વ્યવહારુ પ્રશ્ન. સામાન્ય શ્રોતા માટે આ પુસ્તકના વિચારો રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? આ બધી ફિલોસોફીનું આપણે શું કરીએ?
ના ના, આ ફિલોસોફી નથી, આ જીવન છે. ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે. જુઓ, પહેલું તો જ્યારે આપણે પોતે કોઈ નૈતિક મૂંઝવણમાં હોઈએ, કોઈ નિર્ણય લેવાનો હોય, ત્યારે આ પુસ્તક આપણને અલગ અલગ દૃષ્ટિકોણથી વિચારવામાં મદદ કરી શકે છે.
કેવી રીતે?
આપણે પોતાને પૂછી શકીએ, શું હું ફક્ત પરિણામો જોઈ રહ્યો છું? શું આનાથી કોઈના અધિકારનો ભંગ તો નથી થતો? આ કાર્ય કયા મૂલ્યોને પ્રોત્સાહન આપશે? મારું પગલું લાંબા ગાળે સમાજ માટે સારું છે? આ ત્રણ લેન્સ, કલ્યાણ, સ્વતંત્રતા, સદ્ગુણ, આપણી વિચાર પ્રક્રિયાને સ્પષ્ટતા આપી શકે.
બરાબર, પોતાના નિર્ણયો માટે ઉપયોગી.
બીજું, આપણી આસપાસ જે રાજકીય અને સામાજિક ચર્ચાઓ ચાલે છે, જેમ કે અનામતનો મુદ્દો હોય, ટેક્સની પોલિસી હોય કે પર્યાવરણના નિયમો હોય, એની પાછળ જે ઊંડા દાર્શનિક મતભેદો રહેલા છે એને સમજવામાં મદદ મળે છે. લોકો કેમ અલગ અલગ વિચારે છે એના મૂળ સુધી પહોંચી શકાય.
હા, એ બહુ મહત્વનું છે. કોઈ મુદ્દા પર જુદા જુદા લોકો કેમ આટલા જુદા મત ધરાવે છે એ સમજાય. અને જ્યારે આપણે સામેવાળાના તર્કને થોડો પણ સમજી શકીએ, ભલે આપણે એની સાથે સહમત ન હોઈએ, તો પણ ચર્ચા વધુ આદરપૂર્વક અને રચનાત્મક બની શકે છે. નહીં, કદાચ ફક્ત તું ખોટો હું સાચો થી આગળ વધીને કોઈ સમાધાન તરફ જઈ શકીએ.
બિલકુલ. ત્રીજું, વ્યાવસાયિક જીવનમાં પણ આ ઉપયોગી છે. દાખલા તરીકે, કોઈ બિઝનેસ ચલાવતો હોય તો એ વિચારી શકે કે એનો ઉદ્દેશ ફક્ત નફો કમાવાનો જ છે કે સમાજ પ્રત્યે પણ કોઈ જવાબદારી બને છે. પોતાના કામકાજના ક્ષેત્રમાં બજારની નૈતિક મર્યાદાઓ ક્યાં આવે છે? અને છેલ્લે, મને લાગે છે કે આ પુસ્તક આપણને થોડા સ્વાર્થી બનવાથી રોકે છે. તે આપણને વ્યક્તિગત પસંદગીઓ અને અધિકારોથી ઉપર ઉઠીને સમાજ, સમુદાય અને આપણી સહિયારી જવાબદારીઓ વિશે વિચારવા પ્રેરે છે. હુંમાંથી આપણે તરફ જવાની પ્રેરણા આપે છે.
મારા માટે આ પુસ્તક વાંચ્યા પછી સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે ખરેખર રાજકારણ અને નૈતિકતાને અલગ કરી જ ન શકાય, અને આપણે એ કરવાનું પ્રયત્ન કરીએ છીએ ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. નૈતિક પ્રશ્નોથી ભાગવાને બદલે તેનો સામનો કરવો એ જ વધુ પ્રામાણિક અને લોકશાહી માર્ગ છે. અને ન્યાયના આ ત્રણ પાયા, કલ્યાણ, સ્વતંત્રતા, સદ્ગુણ, કોઈપણ મુદ્દાને સમજવા માટે એક સરસ ફ્રેમવર્ક, એક માળખું પૂરું પાડે છે.
અને મારા માટે સૌથી રસપ્રદ વાત એ રહી કે આ પુસ્તક, જેમ તમે પહેલાં કહ્યું, ન્યાય શું છે એનો કોઈ એક ચોક્કસ અંતિમ જવાબ નથી આપતો. એના બદલે ન્યાય વિશે વિચારવું કેવી રીતે એ શીખવે છે. તે આપણને જુદા જુદા ચશ્મા આપે છે, જુદા જુદા લેન્સ આપે છે, જેનાથી આપણી વિચાર પ્રક્રિયા વધુ ઊંડી અને સમૃદ્ધ બને છે.
બરાબર.
અને સૌથી મહત્વનું, તે એ યાદ અપાવે છે કે મતભેદો હોવા છતાં સાથે મળીને સારા જીવન અને સહિયારા ભલા વિશે વિચારવું અને ચર્ચા કરવી એ ડરવાની વાત નથી, એ જ એક સ્વસ્થ અને જીવન સમાજની નિશાની છે.
ખૂબ સરસ. આ પુસ્તક ખરેખર દરેક વિચારશીલ નાગરિકે વાંચવું જોઈએ, અથવા ઓછામાં ઓછું તેના વિશે વિચારવું જોઈએ. આજના આ ઊંડાણપૂર્વકના મંથન માટે ખૂબ ખૂબ આભાર.
તમારો પણ આભાર. મજા આવી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.